નારદજી દીકરીના પિતા હિમાલયને કહે છે કે જો જે બધા દોષ કયા, અગુણ અમાન નગન અમંગલ વેશ માતુ પિતુ હીના, આ બધા જ દોષ જે કયા, કોઈ બાપ જાણે તો પોતાની દીકરી હાલે જ નહીં, કે આને દલાતી છે નથી ઘર બાર ભસ્મ ચોળવા વાળો. પણ નારદજી એ સમજાવ્યા હિમાલયને કે આ બધા જે કઈ દોષ છે એ દોષ મને ભગવાન શિવમાં દેખાય છે એમ નારદજીએ કહ્યું. એટલે હિમાલયને એમ થયું કે જો ભગવાન શંકર જેવા એને પતિ મળવાના હોય તો ભલે ને આ દુર્ગુણ હોય એ સદગુણ બની જશે. એટલે એક નવો જ સહારો આધાર મળી ગયો. પેલા દુખી થયા પણ કહ્યું જે પરકે દોષ બખાને તે સબ શિવસન મેં અનુમાને. હિમાલયને થયું કે આ બધા સ્મશાનમાં રહેવું, ભસ્મ ચોળવું, અજીન પહેરવું, ખોપરીઓની માળા પહેરવાની, ને હવે દીકરીએ ઘરમાં જાય પહેલું તો ભડકી જ જાય. જોજો ને નગરવાળા અને સગા સંબંધીઓ જોશે ને એની હાથે ભડકીને ભાગશે. તો જે પરકે દોષ બખાને તે સબસ્યો પહી મેં અનુમાને, જો વિવાહ શંકર સન હોય, જો ભગવાન શિવની સાથે મારી દીકરીનું વરણ થવાનું હોય તો એના જેવું બીજું ભાગ્ય શું, ભલે ને ખપ્પરમાં જ ખાતા હોય ભિક્ષા લઈને. અને ભગવાન શિવે પણ ભિક્ષા માંગી કે અન્નપૂર્ણે, તું તો અન્નપૂર્ણા છું. લે ધણી પોતાની પત્નીને અન્નપૂર્ણા કે તો એની છાતી સમાય નહીં. ઓહો, મને અન્નપૂર્ણા કહી, ઘરની લક્ષ્મી કહી, પણ કહ્યું છે કોઈ તમારામાંથી કહીએ કે તું ઘરની અન્નપૂર્ણા છો કે મારા ઘરની લક્ષ્મી છું એમ કોઈ કહ્યું? પણ ભગવાન શિવે કહ્યું અન્નપૂર્ણે સદાપૂર્ણે. ભિક્ષામ દે ઇંચ પાર્વતી, કે પાર્વતી હવે ભીખ તું પાર્વતીની દીકરી છું ને, મારી તો અન્નપૂર્ણા છું, લાવ ભિક્ષા. જમતી વખત આટલું કેજો, પીરસવા આપે ને તારે કે તું અન્નપૂર્ણા છું લાવ. તો જે છે જો વિવાહ શંકર સન હોય, જો ભગવાન શંકરની સાથે મારી દીકરીના વિવાહ થવાના હોય તો દોષ અવગુણ સબ કહ સમ કહ સબ કોઈ, બધા દોષો સદગુણ સમાન છે એમ બધાએ કહી દીધું છે. વિકારો પીસલાખ્યો ભુવન ભય ભંગ વ્યસની, બધા જ ભંગ, બધા જ આ દુનિયાના ભય નાશ પામી જાય. ભલે ને એકમાત્ર અવગુણ રહ્યો એથી શું, વિકારો પીસ લાગ્યો, નીલકંઠ થયા. અને જો આમ સામે દાગો દેખાતો હોય ને તો પહેલા તો દીકરી જ ના પાડી દે. પણ વિકારો પીસ લાગ્યો, ભલે ને કંઠે છે તો નીલકંઠ છે. અને એમ પોતાના મનને સંપૂર્ણ રીતે મનાવી લીધું, કોઈ ઘરમાં મૃત્યુ થાય કેટલી શોકની દુઃખની લાગણી છવાઈ જાય, પણ કોક આવીને સહાનુભૂતિના શાંતિના સદભાવના પબે શબ્દો કહેવા માંડે એટલે પાછું મન વાળી લે. અને એ બધો શોક એમાંથી મન વાળવા માટે આપણે ત્યાં બધી વિધિઓ બતાવી, એ બધી વિધિઓ કરવામાં મન પરોવાઈ જાય એટલે મૃત્યુનો દુઃખ ધીરે ધીરે ભૂલાતું જાય, અને સમય જતા ઘરના વ્યવહારમાં પાછા ઘૂંચવાય અટવાય એટલે પેલું તે ત્યાં ને હું અહીં, એ જ પરિસ્થિતિ. તો દોષ ગુણ સમ, શિવજીના જે જે દોષ છે બધા જ ગુણ સમાન છે. ચિતાભસ્માન લેપ સ્રગપીનું કરોટી પરિકર, ભસ્મ જોડી લીધી અને પરિકર અજીન ઓડી લીધું, બાંધી લીધું કમરે. આ બધું એ તો બધા સદગુણમાં જ ખપી જાય, એ સબ ગુણ દોષ ગુણ સમ કહે સબ કોઈ, બધા જ શિવજીના ગુણગાન ગાય છે. અને પાછો મન ભાવે તારે નૃત્ય કરવા બેસી જાય, જટા કટાહ સંભ્રમમ તાંડવ નૃત્ય કરવા બેસી જાય, ત્યારે પાછો એવો શોભે પાછો એમ ના લાગે જો ના વાજા વાગતા હોય ને પેલા પુરુષો નાતા તાર જોજો કેવા કેવા બેઠંગા દેખાતા હોય છે. પણ શંકરને માટે કહ્યું કે તાંડવ નૃત્ય કર્યું કહેવાય. તો બધા જ દોષ સદગુણમાં પ્રવર્તિત થઈ જાય છે અને એ પ્રમાણે જીવતા આવડવું જોઈએ. બધા જાત જાતના જુદી જુદી જાતના નવા નવા ઘણા બધા પહેરતા હોય છે, પણ સાધુઓ જુઓ એનો એકનો એક વેશ એકનો એક રંગ એમાં કોઈ ફેરફાર નહીં. આપણને ખબર છે કરમસદમાં રોજ દર્શન કરવા આવે એનું નાનું છોકરું જોડે તો કે પપ્પા મારા જ પાસે એકનો એક જ ડ્રેસ છે પહેર્યા કરે છે, આપણે બીજો લાયેલો ને. તો શિવજીનો વેશ એક સરખો પણ સાધુ શોભે એના વેશમાં. સાધુ જો સહેજ વેશ બદલે ને તો તરત આમ આંગળી થાય. પણ એક ધારું જ એક સરખો વેશ હોય તો ભાઈ ત્યાગી છે, સાધુ છે, એનામાં સાધુતા છે, તરત એના એની પ્રશંસા થાય. દોષ ગુણ સમ એક સરખું હોય ને, તમારે મુંડન કરાવવું હોય તો વિચાર કરવો પડે ને, ખાલી માથે નહીં કરે લોકો શું કહેશે, હું કેવો લાગીશ. પણ સાધુને એની આખી જિંદગી ભર એનું મુંડન માથે. દોષ ગુણ એ સંતનું મુંડન પણ શોભે જયારે માથું ચમકે ને પ્રકાશ પડતો કે જો ને કેવા તેજસ્વી છે. દોષ ગુણ તો આ દોષ ગુણ થઈ ગયા એમ હિમાલયે પણ પોતાનું મન વાળી લીધું કે કઈ નહીં દીકરી તો આખરે શિવજીને ત્યાં ભલે ને, અને પોઠિયા ઉપર બેસવાનું, ઘોડા ઉપર બેસે કઈ કઈ શોભે, હાથી ઉપર હોય તો ચાલે, માતાજીની સવારી સિંહ ઉપર અને મહાદેવજી પોઠિયા ઉપર નંદી ઉપર, આ બધું ન શોભે એવું હોવા છતાંય એ સરસ લાગે એનું નામ શિવ. એટલે હિમાલયે પોતાનું મન પોતાની દીકરીને માટે વાળી લીધું ને કહ્યું કે કઈ વાંધો નહીં, જો ભગવાન શિવ મારી દીકરીને પ્રાપ્ત થવાના હોય ને તો આવા ગુણોને હું સદગુણ તરીકે સ્વીકારી લઉં છું.